જયેન્દ્ર, બધાને આપણે શરૂઆતમાં થોડો ગાથા પાઠ કરીએ, એના પછી આપણે શરૂઆત કરશું. ગાથા 170 થી પાનું 162, ગાથા નંબર 170 થી આપણે ગાથા પાઠ કરીએ છીએ. જો ફર્સ્ટ ગાથા છે, શાસ્ત્ર અભ્યાસ કી પ્રેરણા. अनेकांतमय अर्थ पुष्प फल के प्रभार से हुए विनम वचन रूप पत्तों से शोभित विस्तृत नय शाखा संयुक्त उन्नत अरु सम्यक विस्तृत मति ज्ञान मूल पर तिरश्रुत ज्ञान मन मर कट को नित्य रमाओ प्रतिदिन है बुद्धिमान. वस्तु का अनेकांतिक स्वरूप. तद्रूप धर्म अरुअपन सहित वस्तु नहीं होती नाश विश्व अनादि अनंत विश्व विद कहते ऐसा नित विश्वास. प्रमाण से सिद्ध वस्तु का अनेकांतिक स्वरूप. एक वस्तु है एक काल में धर द्रव्योत्पाद विनाश स्वरूप है प्रमाण से सिद्ध अन्यथा सिद्ध न होता वस्तु स्वरूप. परस्पर विरुद्ध धर्म में सभी पदार्थ नहीं सर्वथा नित्य सर्वथा क्षणिक नहीं वस्तु का रूप मात्र ज्ञानमय नहीं अभावमय निर्बाधित भासित स्वरूप प्रतिक्षण जानो तत्व अटक वस्तु का अविरुद्ध स्वरूप जैसा एक पदार्थ अनादिर्धन है तैसा सबका रूप. आत्मा का असाधारण स्वरूप. ज्ञान स्वभावी है आत्म अरु कहा स्वभाव विनाश विही ज्ञान भाव का भाव यदि हो अभिलाषा शाश्वत पद की. ज्ञान का फल और मोह की महिमा. ज्ञान भावना का फल आदरणीय तथा अविनाशी ज्ञान किंतु अन्य फल की वांछा को अहो मोह की महिमा जान. भव्य और अभव्य में अंतर. शास्त्र अग्नि में भव्य विशुद्ध मुक्त होता है मणि समान किंतु दुष्ट हो दीप्त मलिन अरु भस्म रूप अंगार समान. ध्यान की प्रक्रिया. वस्तु स्वरूप यथार्थ देखते ज्ञानी ज्ञान किरण विस्तार राग द्वेष से रहित ध्यान करते आत्म के ज्ञान निहार राग द्वेष से रहित ध्यान करते आत्म के ज्ञान निहार. मंगलाचरण करिए. नमो अरिहंताणु नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवचायाणं नमो लोये सर्वसाहूणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैन धर्मोऽस्तु मंगलम्. श्री जिन शासन गुरु नमो नाना विधि सुखकार आत्महित उपदेश तें करे मंगलाचार. सोहे जिन शासन ने आत्मानुशासन श्रुत जाके दुख हारी सुख कारी साची शासन जाको गुण भद्र कथा गुण भद्र जाको जानी भद्र गुण धारी भव्य करत उपासना. ऐसे सार शास्त्र को प्रकाशे अंत जीवनी को बने उपकार नाशे मिथ्या ब्रह्म वासना
તાતે દેશ ભાષા કરી અર્થ કો પ્રકાશ કરો જાતે મંદ બુદ્ધિ મૂકે હોત અર્થ ભાષના જાકે મંદ બુદ્ધિ મૂકે હોત અર્થ ભાષના
આત્માનુશાસન ગ્રંથાધિરાજ ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે. એમાં આપણે આ 170 જે ગાથાઓ વાંચી એ આપણે જે વિષય અત્યારના મૂળ જે મેઇન અધિકાર ચાલુ છે કયો અધિકાર છે એ અધિકારનું નામ છે સ્વાધ્યાય અને વસ્તુ વિચાર. આની પહેલા આપણે જે સાધુઓની દુર્લભતા અને એમની વિપરીત વૃત્તિ એના ઉપર એક આખો અધિકાર આપણે ચાલ્યો હતો. હવે આ આખા શાસ્ત્રનો ઉપસંહાર કરતો એક સમરાઇઝ કરતો અધિકાર છે કે આ બધું ભણ્યા પછી હવે કરવા લાયક શું છે. તો કરવા લાયક શું કહ્યું કે સ્વાધ્યાય અને વસ્તુ વિચાર જ કરવા લાયક છે. જો ફરીથી કાઢો 170મી ગાથા જે આપણે જ્યાંથી આજે પાઠ શરૂ કર્યો ત્યાંથી લઈને આપણે જરા એક ભૂમિકા બાંધીએ અને આજે આપણે સ્વાધ્યાય કરવાનો છે 170મી ગાથા. 170માં કહ્યું શાસ્ત્ર અભ્યાસની પ્રેરણા, શાસ્ત્ર અભ્યાસ કી પ્રેરણા. જો એનો અર્થ વાંચીએ બુદ્ધિમાન પુરુષો કો ઇસ મનરૂપી બંદર કો સદાકાલ પ્રતિદિન શાસ્ત્રરૂપી વૃક્ષ મે રમાના ચાહીએ. આપણે જે બુદ્ધિમાન પુરુષ એટલે મનુષ્યમાં જે પણ સંગની પંચેન્દ્રિય આવ્યા છે બધા બુદ્ધિમાન જ છે. તો આપણે કરવા લાયક શું છે કે એક પોતાના મનને નિરંતર શાસ્ત્ર અભ્યાસમાં રમાવા યોગ્ય છે. એક પુરુષાર્થ તરીકે આપણે કરવા યોગ્ય શું છે કે બસ શાસ્ત્ર અભ્યાસ કરવા યોગ્ય છે. શાસ્ત્ર અભ્યાસ કરતા વસ્તુ વિચાર તો સ્વયં થાય છે, એ કરવા પડતા નથી. જેવી રીતે આપણા જીવનમાં જેની મહિમા વધારે હોય તો વિચાર ઓટોમેટિકલી એના જ આવે છે. ક્રિકેટ આપણને ગમતું હોય તો વિચાર ક્રિકેટના આવી જાય છે, કરવા પડતા નથી. એવી રીતના આપણને અત્યારના આત્માના અને મોક્ષના મોક્ષ માર્ગના વિચાર કેમ નથી આવતા, કેમ કે હજી એમાં રુચિ નથી એટલે, અને એની મહિમા લાગી નથી એટલે. તો એની મહિમા લગાવવા માટે કરવું શું કે શાસ્ત્ર અભ્યાસ કરવો. ખ્યાલ આવે, જેટલો શાસ્ત્ર અભ્યાસ કરીએ એટલી અંદરથી આત્માની મહિમા ઓટોમેટિકલી આવે છે અને એના વિચાર પણ ઓટોમેટિકલી થાય છે. આજની ગાથામાં 170માં પણ એની આખી ચર્ચા આપણને આવશે. જો આગળ વાંચીએ 171 કાઢો, વસ્તુ કા અનેકાંતિક સ્વરૂપ. શાસ્ત્ર અભ્યાસ કરીને ખબર શું પડશે કે આ વસ્તુ વ્યવસ્થા કેવી છે. તો વસ્તુ વ્યવસ્થા કેવી છે કે અનેકાંત સ્વરૂપ છે. જો શાસ્ત્રરૂપી વૃક્ષ મેં મન લગાને વાલે જીવ કિસ પ્રકાર તત્વ કી ભાવના ભાતે હૈ યહ બાત આગામી છંદ મેં કહેતે હૈ કે સમસ્ત તત્વો કો જાનને વાલે જ્ઞાની અનાદિ નિધન સમસ્ત જીવાદી વસ્તુઓ કે બારે મેં ચિંતવન કરતે હૈ કે વસ્તુ વિવક્ષિત સ્વરૂપ કો તથા ઉસકે પ્રતિપક્ષી સ્વરૂપ કો પ્રાપ્ત હોને પર ભી નષ્ટ નહીં. વસ્તુ સ્વરૂપ કેવું છે કે અનેકાંત સ્વરૂપ છે, એટલે અસ્થિ પણ છે ને નાસ્તિ પણ છે. તો પોતાના સ્વચતુષ્ટયથી અસ્થિ તો છે જ, પણ એના પ્રતિપક્ષી એટલે પર ચતુષ્ટયથી એ નાસ્તિ રૂપે પણ છે, એક પણ છે ને અનેક પણ છે, નિત્ય છે અને અનિત્ય પણ છે. આવું વસ્તુનું એકદમ વિચિત્ર સ્વરૂપ છે. ખ્યાલ આવે, ગઈકાલે અમારે નિયમસારજીનો સ્વાધ્યાય હતો દાદરમાં, તો ત્યાં એ વાત નીકળી નિયમસારમાં, તો ખાસ શુદ્ધભાવ અધિકારમાં થીમ શું છે આખી કે બસ એક પોતાના શુદ્ધાત્માને જ બતાવવો છે, બાકી બધી વસ્તુ સાઈડ ઉપર, એક શુદ્ધાત્માને એમાં બતાવવો છે. તો ત્યાં ઓલા આખી બધી ગાથાઓ આવી કે શુદ્ધાત્મામાં ગુણસ્થાન નથી, માર્ગસ્થાન નથી, જીવ સમાસ નથી, ચાર ગતિઓ નથી, જન્મ મરણ નથી, આયુષ્ય નથી, પછી એમાં આ ક્રોધમાન માયાલોભના ભાવ નથી, આ નથી તે નથી, ઘણી બધી કીધી. પછી છેવટે શું કીધું કે તો કેવો છે આત્મા કે નિર્દ્વંદ છે, નિર્દંડ છે, નિરસ છે, નિરૂપ છે, આદિ આદિ એની બે ગાથાઓ કીધી. કહેવાનો ભાવ શું છે કે ત્યાં બધેથી હટાવીને બતાવવું શું છે કે બસ એક આત્મા જ જાણવા યોગ્ય છે, એક આત્મા જ હું છું. હવે અહીંયા જે આપણને કે જે શાસ્ત્ર અભ્યાસ, તો એક આત્મા જ હું છું એ જાણવા માટે પેલા વસ્તુ સ્વરૂપ તો સમજવું પડશે ને. એ વસ્તુ સ્વરૂપ કેવું છે, એ વસ્તુ સ્વરૂપમાં હું ક્યાં વસું છું, આખું જે વિશ્વ બતાવ્યું એમાં હું ક્યાં છું, મારી સત્તા કેટલી છે, મારી સત્તાની બહાર શું છે અને મારી સત્તાની અંદર શું છે. તો ત્યાં નિયમસારમાં પણ પહેલા એક વાક્ય કહ્યું કે વ્યવહાર નૈતિક તો આત્મામાં ક્રોધમાન માયા લોભ આદિ છે, વિશ્વમાં આ ચાર ગતિઓ છે એ બધું પહેલા સ્થાપિત કરે છે અને એ જાણવા યોગ્ય છે. ત્યાં આખું ફૂટનોટમાં એમ કીધું છે, ગાથા નંબર 48 તમે જોજો. તો આ બધું જાણવા યોગ્ય છે, પણ હવે જાણીને કરવું શું કે આ બધું હું નથી અને હું તો બસ એક ત્રિકાળી આત્મા, એક જાણનાર પદાર્થ છું, એવી રીતે પોતાની દ્રષ્ટિ આ બધા ફરતી ફરતી પર્યાયોમાંથી હટાવીને એક સ્થિર જે જ્ઞાયક પદાર્થ છે એના ઉપર સ્થિર કરવી. દ્રષ્ટિ એટલે ઉપયોગ નહીં, દ્રષ્ટિ એટલે આ હું છું એવો નિર્ણય, શ્રદ્ધા. ખ્યાલ આવે ને? એટલે અહીંયા શું કહે છે આપણને કે આ વસ્તુ અનેકાંતિક સ્વરૂપ છે. પહેલું પગલું જ એ છે કે એ જાણવું. શાસ્ત્ર અભ્યાસ કરવો તો શાસ્ત્ર અભ્યાસ કરીને કરવું શું કે સૌથી પહેલું કે આ વિશ્વની વ્યવસ્થા કેવી રીતના ચાલી રહી છે, એમાં કઈ જાતના પદાર્થો છે, એ પદાર્થોની કેવી સિસ્ટમ છે, એનો બિહેવિયર કેવું છે, એ બધું પહેલા જાણવું. આ વ્યવહારની વાત છે પણ જાણવું, એના વગર તો નહીં તો આત્મા કેવો છે કેવી ખબર પડશે અને આ બધી વસ્તુઓ હું નથી એ કેવી રીતના ખબર પડશે. ખ્યાલ આવ્યો? તો એ આપણે જાણ્યું. જો 171 આગળ 172 એ જ કન્ટિન્યુએશન કરે છે અનેકાંતથી આગળ કે પ્રમાણ સે સિદ્ધ વસ્તુ કા અનેકાંતિક સ્વરૂપ. પ્રમાણ એટલે શું કોઈને ખ્યાલ છે? પ્રમાણ સે સિદ્ધ વસ્તુ એટલે દ્રવ્ય ગુણ પર્યાયાત્મક આખી વસ્તુ. જો કોઈ પણ પદાર્થ છે એ દ્રવ્ય ગુણ પર્યાય સંયુક્ત છે, એમાં એક ટકતો અંશ છે અને એક બદલતો અંશ છે. આપણો દ્રષ્ટિનો વિષય ટકતો અંશ જ છે, પણ એનો મતલબ એમ નથી કે એમાં પર્યાય સ્વભાવ છે જ નહીં, એમાં બદલતો અંશ છે જ નહીં. છે ખરો, એટલે પહેલા એને સ્થાપિત તો કરવો પડશે ને કે જો જીવની સત્તા આટલી છે, આજે ચાર ગતિઓ નથી એમ કીધું નિયમસારમાં, સમજો તો ખરેખર જીવને ચાર ગતિ થતી જ નથી. શું ખરેખર બધા જ જીવો સિદ્ધ સમાન જ છે? તો જો સ્વભાવથી તો સિદ્ધ સમાન છે, ખ્યાલ આવે, એ જે ત્રિકાળી અંશથી તો સિદ્ધ સમાન છે, પણ વર્તમાન પર્યાયમાં પણ સિદ્ધ જ માની લઈએ તો મોક્ષ માર્ગ જ ખતમ થઈ જાય ને, કંઈ કરવાનું જ ન બચે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે પ્રમાણની વસ્તુ પહેલા જાણવી જરૂરી છે. તો પ્રમાણ છે સિદ્ધ વસ્તુ કા અનેકાંતિક સ્વરૂપ. ઉપર્યુક્ત પ્રકાર છે જ્ઞાન તો બ્રહ્મરૂપ હોગા ઇસ શંકા કા નિરાકરણ કરતે હુએ. એટલે કે એક હી વસ્તુ મેં એક હી સમય મેં દ્રવ્ય ભી હૈ ઓર ઉત્પાદ્ય ભી હૈ, ઇન તીનો સ્વરૂપ હૈ, અન્યથા પ્રમાણ સે અબાધિત વસ્તુ યહ વહી હૈ, એસી પ્રતીતિ યહ અન્ય હૈ, એસી પ્રતીતિ સિદ્ધ નહીં હોતી. શું કહેવા માંગે છે કે આ પદાર્થમાં આ વિભિન્ન સ્વરૂપ જોવામાં આવે છે તો એટ અ ટાઈમ તો આપણને એક જ જણાય છે, અથવા આખી વસ્તુ જણાય છે પણ કહી શકાય છે તો એક જ, તો બીજી વસ્તુ છે કે નહીં? તો છે. પહેલા તો એ સિદ્ધ કરે છે, બરાબર, એ સિદ્ધ કર્યું. હવે આગળ આવો જો 173 પરસ્પર વિરુદ્ધ ધર્મમય સભી પદાર્થ. બધા જ પદાર્થો કેવા છે કે આવા પરસ્પર વિરુદ્ધ ધર્મવાળા જોવામાં આવે છે. જો અર્થ જોઈએ સીધો, વસ્તુ સર્વથા નિત્ય ઓર સ્થિર નહીં હૈ ઓર સર્વથા ક્ષણિક અર્થાત વિનાશિક ભી નહીં હૈ. ખ્યાલ આવે ને? વસ્તુ સર્વથા એક પ્રકાર નથી, કઈ હંમેશા સ્થિર જ હોય કે હંમેશા વિનાશિક હોય એમ નથી. એક અપેક્ષાએ સ્થિર છે, એક અપેક્ષાએ વિનાશિક છે. સર્વથા જ્ઞાન માત્ર નહીં હૈ ઓર સર્વથા અભાવરૂપ ભી નહીં હૈ. બે રીતે સર્વથા ક્યાંય નથી, ક્યાંય બી સર્વથા લગાવે તો એકાંત થઈ જાય છે, ક્યોંકિ સર્વથા અખંડ એક હી ધર્મરૂપ પ્રતિભાષિત હોને મેં વિરોધ હૈ, અવિરોધ રૂપ સે એસા ભાષિત નહીં હોતા, ક્યોંકિ વસ્તુ પ્રતિ સમય ઉસ રૂપ અપને સ્વરૂપ ભી હૈ ઓર ઉસ રૂપ નહીં ભી. ખ્યાલ આવે છે કે? જો આ થોડું આમ થિયોરિટિકલ લાગે આપણને, પણ એનો આપણે પ્રેક્ટિકલ વિચાર કરીએ તો એક રીતે વિચાર કરો કે આત્મા સ્વભાવથી ભગવાન સ્વરૂપ પણ છે, સિદ્ધ સમાન પણ છે અને વર્તમાનમાં સંસારી પણ છે. જો જ્યાં સુધી આ સિદ્ધ ન થાય તો ત્યાં સુધી પહેલાં તો હું ભગવાન બની શકું છું એ પણ સિદ્ધ ન થાય, અને વર્તમાનમાં મારે પુરુષાર્થ કરવાની જરૂર છે એ પણ સિદ્ધ ન થાય. ખ્યાલ આવે? હું ભગવાન બની શકું છું એ સ્વભાવથી સિદ્ધ થાય છે, અને પુરુષાર્થ કરવાની જરૂરત છે એ પર્યાયની પામરતાથી સિદ્ધ થાય છે. નહીં તો અન્ય અનેક ધર્મમાં વ્યવસ્થા શું છે કે હું પોતે ભગવાન બની શકું એવી કોઈ વ્યવસ્થા જ નથી ને અન્ય અનેક ધર્મોમાં. ત્યાં તો એ ભગવાન અને હું ભક્ત, તો મારે કરવાનું શું કે બસ ખાલી ભક્તિ કરવાની. એટલે આપણી આખી જે શક્તિ, આપણો જે આખો પુરુષાર્થ, એ જે ખતમ થઈ ગયો. ખ્યાલ આવે છે કે? તો આ જે વસ્તુ જે થિયોરિટિકલ કહેવામાં આવે છે એને પ્રેક્ટિકલી આપણે આપણી જાતે લગાવવાની ને વિચાર કરવાનો, એને તત્વ વિચાર કહેવાય છે. ખ્યાલ આવે? જો આગળ વાંચીએ. એટલે વસ્તુ પરસ્પર વિરુદ્ધ ધર્મમય બધા પદાર્થો હોય છે. જો આપણે 174 લઈ લઈએ, આત્મા કા અસાધારણ સ્વરૂપ, બરાબર? જનરલ વાત કરી, હવે એમાંથી આત્મા ઉપર આવ્યા. તો આત્માનું સ્વરૂપ કેવું છે કે યહી અનેકાંત સભી પદાર્થ કા સાધારણ સ્વરૂપ હૈ. તો આત્મા કા સાધારણ સ્વરૂપ ક્યા હૈ? જિસે ભાને સે આત્મા મુક્તિ કી સાધના કરતા હૈ, કે જેને ભાવવાથી હું મુક્તિ પ્રાપ્ત કરી શકું એવું આત્માનું કયું અસાધારણ સ્વરૂપ છે? જો અર્થ, જ્ઞાન આત્મા કા અસાધારણ સ્વભાવ હૈ ઓર સ્વભાવ કી પ્રાપ્તિ વિનાશ રહિત હૈ, ઇસલિયે અવિનાશી અવસ્થા કો જાણને વાલે વિવેકીઓ કો જ્ઞાન ભાવના ભાના ચાહીએ. આત્માનો અસાધારણ સ્વભાવ એ જ્ઞાન ગુણ છે, કેમ કે આત્મા એક જાણવા માત્ર પદાર્થ છે. જો વિચાર કરો, થોડો સૂક્ષ્મ પોઈન્ટ છે પણ થોડું ઊંડો વિચાર કરજો. આપણને જે અશુભ ભાવ થાય છે, કોઈના પર દયા, આપણે સમજો ને ભોજન આદિ કરવાના ભાવ, અથવા તો રાગ દ્વેષ આદિ કશાય ભાવ, આ બધા કેવા ભાવ છે? અશુભ ભાવ છે. મને થાય છે ને, આત્મામાં થાય છે કે નહીં? થાય છે. સત્તા તો આત્માની અંદર જ છે, એટલે પ્રમાણમાં તો મારી અંદર થાય છે. પણ શું એ ભાવ જ કર્યા કરવાનો મારો સ્વભાવ છે કે ના? એવો નથી. આગળ આવો. હવે મને દયા દાન પૂજા ભક્તિ આદિ કરવાના ભાવ થાય છે, થાય છે ને? તો એમાં પણ સેમ લોજિક લગાવો કે આત્મામાં થાય છે કે નહીં? કે હા, આત્મામાં જ થાય છે. પણ શું એ જ કરવાનો મારો સ્વભાવ છે? કેમ કે જો એવો જ સ્વભાવ હોય તો ત્રણેય કાળ ભક્તિ કર્યા કરવી જોઈએ, પણ એવું નથી. એવું નથી ને, એટલે એ આત્માનો સ્વભાવ નથી. એનાથી આગળ આવો, જેને આપણે શુદ્ધ ભાવ કહીએ છીએ. શુદ્ધ ભાવ એટલે કે પોતે આત્મા આત્મામાં લીન થઈ જાય અને જે એને નિર્વિકલ્પ અનુભૂતિ ઉત્પન્ન થાય, અને ત્યાં એને જે અંદરથી આત્માનો આનંદ આવે, એ જે આનંદ ઉત્પન્ન થયો નિર્વિકલ્પ અનુભૂતિમાં, એ આત્મામાં થયો કે એની બહાર થયો? આત્મામાં જ થયો. ક્યાં થયો? દ્રવ્યમાં થયો કે પર્યાયમાં થયો? પર્યાયમાં થયો. પર્યાયમાં થયો એટલે શું? ત્રણેય કાળ થાય છે કે નથી થઈ શકતો? એક સમયની અવસ્થામાં થાય છે. તો એ આત્માનો ખરો સ્વભાવ છે કે નહીં? જે પણ વસ્તુ એક સમયની પર્યાયમાં ઉત્પન્ન થાય છે એ આત્માનો ત્રિકાળ સ્વભાવ નથી. એ આત્માનો ત્રિકાળ સ્વભાવ નથી. એટલે ખરેખર એ આત્માનો અનુભવ જે ઉત્પન્ન થયો ને, એ પણ હું નથી. એનાથી પણ પાર. હવે એનાથી પણ પાર એટલે શું? કે બસ એક જાણવા માત્ર સત્તા, એક જ્ઞાન સ્વભાવ રૂપ સત્તા જે અંદર પડી છે તે સત્તા હું છું. આટલું માત્ર નિર્ણય કરો, બસ એને જ સમ્યક દર્શન કહેવાય છે. જેવી રીતના સમજો, એક સાધારણ ભાષામાં કહું કે અંકલ તમને જ્ઞાન થાય છે, તો મને એવો નિર્ણય છે કે નહીં કે તમને જ્ઞાન થાય છે? આપણને એવો નિર્ણય છે ને કે ભાઈ આ વ્યક્તિ જીવિત છે. જીવિત છે એટલે કંઈક જ્ઞાન તો કરે છે, આટલો નિર્ણય તો આપણને થયો. હવે સમજો, કોઈ જીવાત હોય નાનકડી અને હલનચલન કરતી હોય, તો એના હલનચલનથી આપણે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી લગાવીને નિર્ણય કરીએ છીએ કે હા, એમાં હજી જીવ છે. જીવ છે તો કંઈક તો જાણે છે, બરાબર? એટલો તો આપણને નિર્ણય છે કે નહીં? છે ને? હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે એ જે જાણવા માત્ર સત્તા છે એ જાણવા માત્ર સત્તાને આપણે મનુષ્ય તિર્યંચ આદિરૂપ એને અંગીકાર કરીએ છીએ. એ જાણવા માત્ર સત્તાને આ જીવ એ સિદ્ધ સમાન છે એવી રીતના આપણે ગ્રહણ નથી કરતા, કરીએ છીએ એવી રીતના ગ્રહણ નથી કરતા. આપણે જાણતા જ શું વિચાર આવે કે આ અંકલ છે આ તો પુરુષ છે, આ આંટી છે આ તો સ્ત્રી છે, એ જાણતા જ આપણે ત્યાં ભેદ પાડી દીધા. અને એ જે ભેદ પાડી દીધા એ આપણી પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ, પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ. બસ આ ખાલી આ એક જ્ઞાયક સ્વભાવ છે, આ પણ એક જ્ઞાયક સ્વભાવ છે, પેલો પણ એક જ્ઞાયક સ્વભાવ છે, એવી આપણામાં બુદ્ધિ ચાલતી નથી. ચાલે છે? નથી ચાલતી. આને કહેવાય દ્રવ્ય દ્રષ્ટિ. જેવી સત્તા સિદ્ધ ભગવાનની શુદ્ધ સ્વરૂપમાં છે એવી જ સત્તા મારી અંદર પણ છે, અને એવી જ સત્તા દરેક જીવમાં છે. આવું ગ્રહણ કરવું, માનવું, નિર્ણય કરવો એને જ સમ્યક દર્શન કહેવાય છે. કાંઈ અઘરું છે? એકદમ સરળ છે કે નહીં? ખાલી આપણી જોવાની દ્રષ્ટિ ફરાવવાની છે, આપણી જોવાની દ્રષ્ટિ જ ફરાવવાની છે. કોઈ ટેરરિસ્ટ હોય તો એને ટેરરિસ્ટ ન જોઈને એને પણ આત્મા જોવાનો છે. ખ્યાલ આવે છે ને? એટલી આપણામાં રાગ દ્વેષ રહિત બુદ્ધિ હોવી જોઈએ. સિમ્પલ છે કે નહીં? આને કહેવાય દ્રવ્ય દ્રષ્ટિ. બસ પહેલા તો શાસ્ત્રના સિદ્ધાંતો આપણે વાંચ્યા. શાસ્ત્રના સિદ્ધાંતોથી આપણને શું ખ્યાલમાં આવ્યો કે ભાઈ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક કંઈક વ્યવસ્થા છે, બરાબર? એમાં દ્રવ્ય તો ધ્રુવ છે, પર્યાયમાં ઉત્પાદ વ્યય થયા કરે છે, બરાબર? પછી પર્યાયમાં ઉત્પાદ વ્યય થાય છે એમાં ક્રોધમાન માયાલોક પણ પ્રગટ થાય છે, એમાં મિથ્યાત્મ પ્રગટ થાય છે, એમાં સમ્યક તો થઈ શકે છે. આ બધી પર્યાયો છે એ ક્રમબદ્ધ થાય છે, પોતાની સત્તામાં જ થાય છે એટલે ઉપાદાનથી થાય છે, અન્યને કારણે થતી નથી એટલે નિમિત્તથી થતી નથી. પોતાના શુદ્ધ સ્વભાવને જોવું તે નિશ્ચય છે, પર સાથે એને જોડીને કહેવું તે વ્યવહાર છે. આ બધા સિદ્ધાંતો સમજ્યા પછી મૂળ સાર ક્યાં છે? કે મૂળ સાર એ છે કે જેવો વસ્તુનો સ્વભાવ છે એ વસ્તુનો સ્વભાવ આવો જ છે, અને એવો હું પણ છું અને વિશ્વના બધા જીવો આવા છે એવો નિર્ણય કરવો, એને કહેવાય તત્વ નિર્ણય. અને આ તત્વ નિર્ણયના વિચારોમાં ચિંતનમાં જ જીવ ક્યાં આત્માનો અનુભવ કરી લે છે એ પણ ઓટોમેટિક ખબર પડતી નથી, થઈ જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? કેટલું સરળ કામ છે પોતાની બુદ્ધિને નિરંતર શાસ્ત્ર સ્વાધ્યાયમાં રમાવવી, બાકીનું કામ ઓટોમેટિક છે. ખ્યાલ આવે છે કે નહીં? જો ફરીથી આવી જાઓ, આત્માનું અસાધારણ સ્વરૂપ કેવું છે? કે જ્ઞાન માત્ર સત્તારૂપ આત્માનું અસાધારણ સ્વરૂપ છે. આગળ આવીએ જો 175. જ્ઞાન કા ફલ પર મોહ કી મહિમા, કે જે જીવ એ જ્ઞાન માત્ર સત્તામાં રહે છે તો એને તો અવિનાશી જ્ઞાન પ્રગટ થાય છે. જો નિશ્ચય સે જ્ઞાન કા ફલ જ્ઞાન હી હૈ, વહ સર્વથા પ્રશંસનીય ઓર અવિનાશી હૈ. જે આવા જ્ઞાન માત્ર સત્તામાં રહે છે એને હવે કોઈ રાગાદી ભાવ ઉત્પન્ન થતા નથી, તો એને જ્ઞાન 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 જ થયા કરે છે. અને જે જાણવારૂપ વસ્તુ છે એ જાણવારૂપ જ રહે એ તો એનો સ્વભાવ છે. જે જ્ઞાયક પદાર્થ છે એ બસ જાણતો રહે એ એનો સ્વભાવ છે, તો એ સ્વભાવરૂપ રહેવું એ જ એનું ફળ છે, અને એમાં જ સુખ છે. નહીં તો આપણને એમ થાય કે ભાઈ એવો જાણવા તો હું હમણાં જાણું છું, એમાં શું નવીનતા, એ તો હમણાં હું જાણતો જ રહું છું. જેવી રીતના સમજો કે આપણે રસ્તે અમુક લોકો બેઠા હોય ને, લા હોમલેસ લોકો, કોઈ ગરીબ વ્યક્તિ હોય, હોમલેસ હોય, રસ્તે બેઠા હોય તો શું કરે છે એ લોકો? ત્યાં બેસીને આમ તેમ જોયા કરે. જે લોકો આવે એને જુએ, જે જાય એને જુએ, બસ આવી, ગાડી આવી તો એને જુએ, વરસાદ આવ્યો, ઠંડી આવી તો એને જાણે, એ પણ તો જાણે છે. અને આપણે જીનેન્દ્ર ભગવાન અહીંયા બેઠા છે ને, એ પણ તો જાણે જ છે. હવે ચલો, આપણે તો સુંદર મંદિર બનાવ્યું, ઉપર છત્ર છે ને બધું, સીલિંગ ને બધું બરાબર. ત્યાં મુંબરામાં જઈએ, જોયા છે બાહુબલી ભગવાન મુંબરામાં, ખડગાસન મોટા, અથવા આપણે નેશનલ પાર્કમાં જઈએ તો 3 ખડગાસન મોટી પ્રતિમાઓ છે, ત્યાં તો ઉપર છત્ર પણ પોસિબલ નથી 3 મૂર્તિમાં. અથવા શ્રવણ બેલગોલામાં બાહુબલી ભગવાન છે, કોઈ છત્ર નથી, બસ દિગંબર અવસ્થા, આકાશ જ જેનો અંબર છે એવી એની અવસ્થા છે, તો શું કરે છે ત્યાં ઉભા રહીને? જે લોકો આવે છે એને જાણે છે, જે જાય છે એને બી જાણે છે. આપણે ઓલું મહામસ્તકાભિષેક થાય ઉપરથી પાણી નાખીએ તો એને બી જાણે છે, ન નાખીએ તો એને બી જાણે છે, તો કરે છે શું? તો હવે મને વસ્તુ વાત તો ઓલા હોમલેસ માને આમાં કઈ ફરક નથી? ફરક ક્યાં છે? કે ઓલા જે છે એ રાગાથી ભાવમય થઈને જાણે છે, જે હોમલેસ છે એ એમાં અટેચમેન્ટ કરી દે છે કે જો આ મારી વસ્તુ, આ મારી વસ્તુ. એક ત્યાં મોક્ષમય પ્રકાશકમાં ઉદાહરણ આવ્યું કે કોઈ ગરીબ હોય, એ નદીના કિનારે બેઠો હોય અને ચક્રવર્તીની સેના આવીને ત્યાં નિવાસ કરે તો એને શું થઈ જાય કે આજો આ બધી મારો વૈભવ છે, આ બધો મારો વૈભવ છે, મારા આટલા સૈનિકો, મારા આટલો પરિવાર, આ બધું મારું. અને હવે બધી સેના એનો ટાઈમ થાય ને જવા માંડે તો આને શું થાય? એ મારી વસ્તુ ક્યાં લઈ જાઓ છો તમે? આ તો બધું મારું છે, અહીંયા રહેવા દો. આપણે એના જેવા નથી. આપણે આ ભાવમાં આવ્યા, જન્મ લીધો, આપણે આ ભાવમાં આવ્યા, જન્મ લીધો એટલે જાણે નદી કિનારે બેઠા છે. આપણા ઘરમાં બીજા લોકો આવ્યા, બીજા લોકો ગયા, આપણા ફ્રેન્ડ્સ ફેમિલીઝ, કેટલા લોકો આવે છે, જન્મે છે, ગુજરી જાય છે, પોતપોતાના આયુષ્ય લઈને દરેક લોકો આવે છે, પોતપોતાના આયુષ્ય પૂરા થતા ચાલ્યા જાય છે. સંયોગો, લક્ષ્મી, પૈસા આદિ બધું આવે છે, એ બી પૂતગલ છે ને, એની વ્યવસ્થા થાય ત્યારે આવે છે, વ્યવસ્થા થાય ત્યારે ચાલ્યા જાય છે. અને આ મૂર્ખ શું વિચાર કરે છે કે મારું છે? આપણને પેલો નદી કિનારે વાળો ગરીબ મૂર્ખ લાગે, આપણે કેવા છે? આપણે મૂર્ખ ના મૂર્ખ. ખ્યાલ આવે છે કે નહીં? તો જે ખરું સુખ ક્યાં છે? મૂળ વાત તો ત્યાં આવી જોઈએ ને. ખરું સુખ એ છે કે પોતાને જ્ઞાયક પદાર્થ રૂપ નિર્ણય કરે કે હું જાણવા માત્ર સત્તા છું એવો નિર્ણય કરે. અને જેવી રીતના જિનેન્દ્ર ભગવાન પોતાના સ્વભાવમાં વિરાજી ગયા છે એમ ત્રિકાળ વિરાજી જાય, ત્રણેય કાળ સુધી બસ જાણવાનું કાર્ય કરે, તો એને જ ખરી નિરાકુરતા, એને જ ખરું સુખ છે. આના સિવાય વિશ્વમાં બીજી કોઈ એવી અવસ્થા નથી કે જ્યાં સુખ હોય, ગમે તેટલા સંયોગો કેમ ન મળી જાય, ગમે તેટલા સંયોગો. સમજો ને, આપણો 100 કરોડનો ધંધો હોય તો 500નો થઈ જાય, 1000નો થઈ જાય, એનાથી શું ફરક પડશે? કાંઈ ફરક પડતો નથી. ગમે તેટલા સંયોગો આવી કેમ ન જાય કે વયા કેમ ન જાય, એનાથી કોઈ સુખ દુઃખનો સંબંધ નથી. જ્યાં રાગ દ્વેષ ભાવ નથી અને જ્ઞાતા સ્વભાવે જાણે છે તો એ જ નિરાકુળ અવસ્થા છે. જો આગળ આવો, આ લગભગ જે આપણે 177માં કવર કરવાનું છે ને, બધું અહીંયા જ કવર થઈ જાય છે. જો આગળ આવો, આપણે 176, ભવ્ય અને અભવ્યમાં અંતર. ભવ્ય જીવ કેવા છે કે જો અર્થ, ભવ્ય જીવ શાસ્ત્રરૂપી અગ્નિ મે અસલી પુષ્પરાજ રત્ન કે સમાન મલ રહિત હોતે હૈ. અગ્નિથી તપાવીએ ને તો જે પણ રત્ન આદિ હોય એની ઇમ્પ્યોરિટીઝ બળી જાય અને એકદમ પ્યોર નીકળીને બહાર આવે. પણ એ કેવી અગ્નિ છે કે શાસ્ત્રરૂપી અગ્નિથી, તો એમાં જેટલી પણ ઇમ્પ્યોરિટી હતી એ બધી દૂર થઈ ગઈ અને એવા જીવ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. તે ઇષ્ટોપદેશની શરૂઆતની જ ગાથાઓ છે. ત્યાં સોનાનું ઉદાહરણ આવ્યું કે જેવી રીતના સોનું છે, ખાણમાંથી આવેલું સોનું, એમાં ઇમ્પ્યોરિટી છે, એને આપણે તપાવીએ તો એ તાપના નિમિત્તથી ઓટોમેટિકલી જે સોનાની બધી ઇમ્પ્યોરિટી દૂર થઈ જાય છે અને એ 16 વધુ થઈને પ્રગટ થાય છે. એવી જ રીતે આ જે આત્મા છે એ ખાણમાંથી નીકળેલું સોનું કેવું ઇમ્પ્યોર હોય છે, એવી રીતના આ આત્મામાં અત્યારના બધી ઊંધી માન્યતાઓ ને રાગ દ્વેષ ને એવા બધા ભાવો ભરેલા છે. અને જ્યાં એને સાચા દેવશાસ્ત્ર ગુરુનું નિમિત્ત મળે છે તો ઓટોમેટિકલી જ આત્મા પોતાની જાતે જ પ્યોરિફાય થઈને એ સિદ્ધ સમાન થઈને પ્રગટ થાય છે. કોઈ કરવો પડતો નથી, એની જાતે જ એવી રીતના પ્રગટ થાય છે. તો એ તો કીધી ભવ્યની વાત. અભવ્ય જીવ કેવા છે? સમાન હોતે હોય વિશુદ્ધ નિર્મલતા સે સુશોભિત હોતે હૈ ઓર દુષ્ટ અભવ્ય જીવ અંગાર કે સમાન પ્રકાશિત હોતે હુએ મલયુક્ત હી રહેતે હૈ ભસ્મ હો જાતે હૈ. કોલસા હોય ને અંગાર, કોલસા, એને આપણે તપાવીએ તો પહેલાં તો ગ્લો થાય, એકદમ ગોલ્ડન ગ્લો થાય, અને એમાંની ઇમ્પ્યોરિટી કંઈ દૂર ન થાય, ઉલટું એ વસ્તુ સ્વરૂપનો જ નાશ થઈને સૌ ભસ્મ થઈ જાય. એવી જ રીતે અભવ્ય જીવ કેવા છે કે જે ખરું વસ્તુ સ્વરૂપ છે એને સમજતા નથી, શાસ્ત્ર અભ્યાસ કરીને પણ વિતર્કના માધ્યમથી એ આર્ગ્યુમેન્ટ્સ જ ઉત્પન્ન કરે છે. ખ્યાલ આવે છે? એટલે ખરેખરું કરવા યોગ્ય વસ્તુ શું છે? તો ખરેખર આપણી ભૂમિકામાં તો શાસ્ત્ર અભ્યાસ અને વસ્તુ તત્વનો નિર્ણય એ જ કરવા યોગ્ય છે. જો હવે થોડીક આગળની ભૂમિકા અહીંયા 177મી ગાથામાં કહે છે, જે આપણે આજે સ્વાધ્યાય કરીએ, ગાથા વાંચીએ જો ફરીથી. ધ્યાન કી પ્રક્રિયા, ધ્યાન કી સામગ્રી કા વર્ણન આગામી છંદ મેં કરતે હૈ. જો ફરીથી ગાથા વાંચીએ છે. વસ્તુ સ્વરૂપ યથાર્થ દેખતે જ્ઞાની જ્ઞાન કિરણ વિસ્તાર, રાગ દ્વેષ સે રહિત ધ્યાન કરતે આત્મ કે જાનહાર. આત્મા કે અધિકાર રૂપ અધ્યાત્મ ભાવ કો જાનને વાલે, અધિકાર એટલે આત્માને પ્રાપ્ત કરે જેણે કર્યો હોય એવા મુનિરાજ. હવે મુનિરાજની વાત છે ને, એટલે જો જેમણે સમ્યક દર્શન તો પ્રગટ કરી લીધું છે, અને હવે એની આગળની ભૂમિકામાં હવે મુનિરાજને કરવા યોગ્ય વસ્તુ શું છે, તો એમના માટે તો બસ એક ધ્યાન જ કાર્યકારી છે. જો એક થોડોક વિચાર કરીએ, આપણા જેટલા જીનાગમો છે એ જીનાગમોમાં મુખ્યત્વે આપણને સમ્યક દર્શનની મહિમા ગાયેલી છે, છે કે નહીં? પણ એ સમ્યક દર્શનની મહિમા તો મુખ્ય રૂપે શ્રાવકને માટે ગાયેલી છે, એ કંઈ ખરેખર ધર્મ નથી. જો થોડું કડક વાત છે, સાંભળજો ને સમજજો. વાસ્તવિક ધર્મ શું છે? વાસ્તવિક ધર્મ તો ચારિત્ર છે, અને ચારિત્ર એટલે કે લીનતા કરવી, સ્થિરતા કરવી, ચારિત્ર ખલ્લું ધમ્મો. જેવી રીતના મુનિરાજ છે કે જિનેન્દ્ર ભગવાન છે, એ નિરંતર પોતાના સ્વરૂપમાં લીન છે, અને તે લીનતા જ વિતરાગતા છે, અને એનાથી જ એમને અનંત સુખ પ્રગટ છે. નિર્ણય જે કર્યો સમ્યક દર્શન, એ તો વન ટાઈમ વસ્તુ હતી. હવે જે નિરંતર કરી રહ્યા છે, શું કરી રહ્યા છે કે ચારિત્ર કરી રહ્યા છે. ચારિત્ર એટલે જ ધ્યાન, જ્યાં તત્વાર્થ સૂત્રમાં આવશે ને આપણને નવમા અધિકારમાં, કે એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાન. ધ્યાન કોને કહેવાય? એકને અગ્ર કરીને બાકી સર્વ ચિંતાઓનો નિરોધ કરીને એમાં સ્થિર થવું, લીન થવું, તેને ધ્યાન કહેવાય છે. આપણી સિમ્પલ ભાષામાં કહીએ તો કોઈક વસ્તુને આપણે જાણીએ છીએ તો એ જાણવું કહેવાય, અને એમાં જ જાણતા રહેવું તો એને ધ્યાન કહેવાય છે. લોકો ધ્યાનના કેન્દ્ર લગાવે, શિબિર લગાવે, મેડિટેશન કેમ્પ આદિ લગાવે, સાવ મૂરખ છે ને બધા. કેમ કે ધ્યાન તો વસ્તુનો સ્વભાવ છે, અને જીવ નિરંતર ધ્યાન કરે જ છે. સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય, ભવી હોય કે અભવી હોય, દરેક જીવ નિરંતર ધ્યાન કરે છે. કેમ કે ચારિત્ર ગુણની પર્યાય છે, તો ગુણ પર્યાય વગર કેવી રીતના રહે? ખ્યાલ આવે છે કે નહીં? તો દરેક જીવ નિરંતર ધ્યાન કરી જ રહ્યો છે. ક્વેશ્ચન એ છે કે કોનું ધ્યાન કરે છે અને શું કરી રહ્યો છે. તો ત્યાં આના પ્રકાર કીધા ને, ધ્યાનના ચાર પ્રકાર કીધા: આર્દ્ર ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. તો જે મિથ્યાદ્રષ્ટિ જીવ છે, નિરંતર આર્દ્ર અને રૌદ્ર ધ્યાન કરી જ રહ્યા છે. કેમ કે એને શું વસ્તુ સ્વરૂપ છે, વાસ્તવિક ક્યાં લીનતા કરવાની છે ખબર જ નથી, તો પર પદાર્થમાં લીનતા કરવાની કોશિશ કરે છે. એક પદાર્થને પકડ્યો, એમાં થોડો એંગેજ થયો, અને ત્યાંથી એને કાં તો રાગ ભાવ ઉત્પન્ન થયા, કાં દ્વેષ ભાવ ઉત્પન્ન થયા, અને રાગ દ્વેષ બેઉ અંદર તો દુઃખ જ ઉત્પન્ન કરે છે. એટલે થોડીક વારમાં ત્યાંથી દુઃખિત થઈને એણે પાછો સબ્જેક્ટ બદલી નાખ્યો, પછી કોઈ બીજી વસ્તુમાં એંગેજ થયો, વળી એમાં થોડીક વાર સ્થિર થયો, પાછું ત્યાંથી દુઃખ ઉત્પન્ન થયું, પાછો વિષય બદલી નાખ્યો. આવી રીતના જીવ નિરંતર દર અંતર મુહૂર્તે વિષય બદલી બદલીને ધ્યાન તો કરે જ છે. ખ્યાલ આવે? પણ જે એ ધ્યાન યથાર્થ ધ્યાન નથી. તો યથાર્થ ધ્યાન શું છે, જો હવે આપણને એમાં કહેશે. જો અર્થ, આત્મા કે અધિકાર રૂપ અધ્યાત્મ ભાવ કો જાનને વાલી મુનિ. મુનિ કેવા છે? કે જેમણે આત્માને પ્રાપ્ત કરીને અધ્યાત્મ ભાવમાં રહે છે એવા તે મુનિ છે. વહ બાર બાર સમ્યક જ્ઞાન કો ફેલા કર પદાર્થો કા યથાર્થ અવલોકન કરતે હુએ રાગ દ્વેષ કા અભાવ કરકે ધ્યાન કરતે. મુનિરાજ કેવા છે જો આ આખી એમ કે ને, નોર્મલી આપણે શું સાંભળ્યું હોય કે મુનિરાજ તો બધેથી ઉપયોગને હટાવીને પોતાના આત્મામાં લીન કરે છે, બરાબર? એ દ્રવ્યાન યોગની પરિભાષા છે, એવું જ કરે છે. અહીંયા શું કહે છે કે સમ્યક જ્ઞાન કો ફેલા કર પદાર્થ કા યથાર્થ અવલોકન કરતે હુએ. અને જો નીચે પણ એક લાઈન આવશે, નીચેથી થર્ડ લાઈન છે, હા, ભાવાર્થ મેં નીચે સે તીસરી લાઈન, હા બસ જો મળ્યું, રાગ દ્વેષ કો મિટા કર, મળ્યું, રાગ દ્વેષ કો મિટા કર કિસી એક પદાર્થ કા યથાર્થ ધ્યાન કરતે હુએ. એમને કહ્યું કે આત્મા કા ધ્યાન કરતે હુએ, શું કહ્યું? કિસી એક પદાર્થ કા. જો ધ્યાનની સિસ્ટમ શું છે, પરિભાષા શું છે, જરા સમજી લઈએ. જે એક સાધારણ અપેક્ષાએ કહેવામાં આવે છે પ્રાથમિક ભૂમિકામાં કે જીવ પોતાના આત્મામાં લીન થઈ ગયો અને ત્યાંથી એને નિર્વિકલ્પ સ્વસંવેદન થયું, એ વાત સાચી છે પ્રાથમિક ભૂમિકા. હવે જ્યાં મુનિદશા આદિ પ્રગટ કરે છે, મુનિદશામાં તો નિરંતર છઠ્ઠા સાતમામાં ઝૂલે છે, અને નિરંતર છઠ્ઠા સાતમામાં ઝૂલે છે તો નિરંતર પોતાના આત્મામાં લીન છે સાતમામાં અને છઠ્ઠામાં બહાર છે. હવે આહાર દાન લેવા ગયા હોય અને ઉપયોગ તો જીવનો હજી છદમસ્ત જ છે, હજી ઉપયોગ છદમસ્ત છે, ઉપયોગ તો ચંચલ છે, ઉપયોગ કદાચ ભોજન પર પણ જાય છે, અને એનો વિચાર કરતા એમ વિચાર આવે છે કે અરે આ તો પરપદાર્થ છે, ઉદગલની રચના છે, નીરસ છે, રસ તો આત્મામાં છે, એમ કરીને પોતાના આત્મામાં લીન થઈને સાતમા ગુણસ્થાનમાં પહોંચી જાય છે. ખ્યાલ આવે છે? ત્યાં ઉપયોગને કોઈ પણ એક પદાર્થ પર સ્થિર કરીને ત્યાં ઉપયોગને વારંવાર આત્મામાં જ લીન કરે છે એવો નિયમ નથી, પણ ત્યાંથી આત્માના મહિમામાં લય આવે છે અને એમ કરીને સાતમા ગુણસ્થાનમાં પહોંચી જાય છે. ખ્યાલ આવે? તો આવું ધ્યાન એ જીવને નિરંતર ઉપાદેય છે. જો આગળ કેવી રીતના કરે છે, જો ભાવાર્થ વાંચે, બહુ સરસ ભાવાર્થ છે. આખી પ્રક્રિયા આપણને આમાં, મોક્ષ માર્ગની આખી પ્રક્રિયા આપણને આમાં સમજાવે છે. જો ભાવાર્થ, આત્મજ્ઞાની જીવ ધ્યાન કરતે હૈ. કોણ ધ્યાન કરે છે? આત્મજ્ઞાની જીવ ધ્યાન કરતે હૈ. જો ધ્યાન આપજો, આપણે તો હજી આ સમ્યક દર્શનના ઠેકાણા નથી, આત્મા શું છે ખબર નથી, અને એક જગ્યાએ બેસીને ધ્યાન કરવું છે, અને થાય શું કે રાત રાત કલાકો કલાકો સુધી એક જગ્યાએ બેઠા તો રહીએ, શરીરને એવો કષ્ટ આપી દઈએ, અને આપણું જ્ઞાન શું કરે છે ત્યારે, કે એક જગ્યાએ સ્થિર તો રહેતું નથી, કેમ કે ક્યાં સ્થિર કરવું હોય ખબર નથી, તો ભમ્યા કરે છે. હવે જો નેચરલી આપણે કોઈ, સમજો કે ક્યાંય બહાર હોઈએ, કોઈ ધંધા પાણીમાં હોઈએ, અને અથવા સમજો કોઈ ભક્તિ પૂજા આદિના મહોત્સવમાં હોઈએ, અને એની જગ્યાએ એક જગ્યાએ સ્થિર બેસી જઈએ, તો આ એક જગ્યાએ સ્થિર બેસવામાં કશાય મંદ પડી જાય છે, કશાય મંદ પડે ને, કેમ કે ઓલામાં આકુળતા છે, ઓલામાં એક જાતનો કાં તો પુણ્ય કે પાપનો ત્યાં ઉછાળો છે, અને ઉછાળો છે એટલે આકુળતા અધિક છે, એની સામે અહીંયા એક જગ્યાએ સ્થિર બેસી ગયા છે, તો કદાચ કશાય તો મંદ થઈ ગયા. કશાય મંદ થયા એટલે શું થયું, ક્યારે મેં તો આટલું અચીવ કરી લીધું, ખ્યાલ આવે? જ્યારે રિયાલિટીમાં કશું જ કર્યું નથી, પોતાના પરિણામને એક જગ્યાએ કેન્દ્રિત તો કરવાની કોશિશ કરી, કશાય મંદ થયા બી ખરા, પણ ક્યાં લીન થવું છે ખબર નથી, એટલે ખાલી ઉપયોગના વમળોમાં જ એ આખો સમય નીકળી જાય છે. અને છેવટે ઉપલબ્ધિ શું, એટ ધી એન્ડ ઓફ 4 hours 5 hours જેટલું પણ બેઠા હોય, ઉપલબ્ધિ કાંઈ નહીં. ખ્યાલ આવે? જો આગળ વાંચીએ, બહુ સરસ આ આખો ભાવાર્થ છે, આનાથી ઘણું સમજવા યોગ્ય છે. જો આત્મજ્ઞાની જીવ ધ્યાન કરતે હૈ, વે પહેલે તો, વે એટલે કોઈ પણ જીવે સૌથી પહેલા શું કરવાનું, તો વે પહેલે તો આગમ અનુમાનાદી રૂપ સમ્યક જ્ઞાન સે જીવાદી પદાર્થ કા નિશ્ચય કરતે હૈ. और यथार्थ श्रद्धान करते हुए सौथी पहला शू करे छे जीव, सौथी पहला आगम अने अनुमान। अनुमान एटले अहींया अनुमान एटले इमेजिनेशन नहीं, अनुमान एटले जे आगम मां वांच्यु एना उपर तर्क वितर्क करीने के आ स्ट्रॉंगर एविडेंस छे, आ वीकर एविडेंस छे, पोताना परिणामों मां जे तत्व विचार चिंतन मनन करे छे एने अनुमान कहेवाय छे। અનુમાનની પરિભાષા એમ કીધી કે પ્રત્યક્ષ જે લક્ષણ છે એ લક્ષણને જાણીને પદાર્થનો નિર્ણય કરવો એને અનુમાન જ્ઞાન કહેવાય છે, અભિનિબોધ જ્ઞાન કહેવાય છે। એટલે અહીંયા જે જ્ઞાન જણાઈ રહ્યું છે ને એ જ્ઞાન તો આત્માનો લક્ષણ છે, માટે આ જણાતું જ્ઞાન જ આત્મા છે અને તે જ હું છું એવો નિર્ણય એને અનુમાન જ્ઞાન કહેવાય છે। ખ્યાલ આવ્યો કે નહીં? તો આગમ, આગમ એ પરોક્ષ જ્ઞાન છે, કેમ કે એમાં શબ્દ વાંચ્યા એ શબ્દથી ભાવ અંદર પકડવા એ પરોક્ષ જ્ઞાન છે, અને અંદર જે ભાવ ચાલી રહ્યા છે એ ભાવ દ્વારા પદાર્થનો નિર્ણય કરવો એ પ્રત્યક્ષ જ્ઞાન છે। તો આગમ અને અનુમાન દ્વારા પદાર્થનો નિશ્ચય કરવો અને યથાર્થ શ્રદ્ધાન કરવું એ સૌથી પહેલો સ્ટેપ છે। ગુરુદેવ શ્રી કહે ને પહેલામાં પહેલું તો હું આત્મા છું એવો નિર્ણય કર, પહેલામાં પહેલો નિર્ણય કર, નક્કી કર, નિર્ણય કર, અનુભવ કર, ત્રણે કહે ને। અરે પણ હજી તો મારે પૂજા ભક્તિ તો મેં શટ આવશ્યક તો કરવાના કે નહીં, દેવ પૂજા ગુરુ ઉપાસના સ્વાધ્યાય સંયમ તપ દાન, એકાદ ઉપવાસ તો કરું કે નહીં, આટલું મારી પૂંજી દાન તો કરું કે નહીં, એ બધું કશું નહીં, બધું પછી। સૌથી પહેલું કે હું આત્મા છું એવો નિર્ણય કર। અરે પણ આત્મા નિર્ણય કરવા માટે પેલા પ્રશ્નોત્તર માળા કે પેલું બાલબોધ વિતરા વિજ્ઞાન તત્વજ્ઞાન કઈક તો વાંચવું પડશે કે નહીં? કઈ નહીં, સૌથી પહેલો આત્મા છે નિર્ણય કર। આપણે નાના છોકરાઓને પણ શીખવાડીએ છું કે હું જીવ છું, મારામાં જ્ઞાન છે, હું જ્ઞાનથી જાણું છું, આટલું આટલી પ્રાથમિક વસ્તુ છે કે પહેલો હું આત્મા છું એવો નિર્ણય કરો। અને નિર્ણયમાં કાંઈ મોટું તીર નથી મારવાનું, બહુ સિમ્પલ છે। સમ્યક દર્શન એટલે દુનિયાની સૌથી સિમ્પલ ફિનોમિના છે। આપણે ખાલી એ દિશામાં વિચાર નથી કર્યો, એ દિશામાં વિચાર કરીએ અને પુરુષાર્થ કરવાનો પ્રયાસ પણ કરીએ તો સિમ્પલ છે ને, આજે જ્ઞાન જણાય છે બસ એ જ્ઞાન જ આત્મા છે અને એ જ હું છું, આટલો નિર્ણય કરવાનો છે। આપણને જે આગળની ગાથામાં કીધું ને કે જે જીવને મોક્ષની ઈચ્છા છે એને શાસ્ત્ર સ્વાધ્યાયમાં પોતાના મનને પરોવવું જોઈએ, જે પોતાના મનને આ આત્માના અભ્યાસમાં પરોવે છે એને ઓટોમેટિકલી આવા વિચાર આવ્યા વગર રહે નહીં કે અંદરમાં પણ મંથન ચાલુ થઈ જ જાય, એ થઈ જ જાય, અને જે મંથન થાય છે ને એમાં એનો નિર્ણય થઈ જાય કે અરે આ તો હું જ આત્મા છું, બસ ખતમ। ખ્યાલ આવે કે નહીં? ચલો આગળ વાંચજો કે પહેલામાં પહેલું તો આ શ્રદ્ધાન કરતે હુએ, બરાબર, પછી આગળ હવે જેને શ્રદ્ધાન થઈ ગયું એને આગળ શું કરવાનું? જો આ મેં પહેલા કહ્યું ને કે જીના ગમમાં મેજોરિટી શાસ્ત્ર તો સમ્યક દર્શન પ્રગટ કરવા માટે આપણને પ્રેરિત કરે છે, આગળ શું કરવાનું? હવે જે સમ્યક દ્રષ્ટિ થઈ જાય, જેવી રીતના પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જીવો હોય તો એમના માટે માર્ગદર્શન શું, આગળ શું કરવાનું? તો જો આગળ કરવા માટે હવે વધારે પ્રેરણાની જરૂરત નથી, બાકીનું કામ તો ઓટોમેટિક થાય છે, પણ તો બી જો આ ઉપદેશ જે છે હવે આગળ માટેનો છે, જો વાંચ્યું, શ્રદ્ધાન કરતે હુએ જિસ પ્રકાર રાગ દ્વેષ ન હો ઉસ પ્રકાર બાહ્ય સાધન વ અંતરંગ વિચારો સે રાગ દ્વેષ કા નાશ કરે। ઘણા લોકો ક્યારેક પૂછે ને આમ કે સમ્યક દર્શન પ્રગટ કરવા માટે આપણા દિગંબર જૈન ધર્મમાં જન્મ લેવો જરૂરી છે? તો ચાલો, જરૂરી નથી માઈ, પણ જેને સમ્યક દર્શન થાય ને એને એ પહેલા તો શ્રદ્ધા સાચી થવી જ જોઈએ, બરાબર, એ એક પોઈન્ટ। બીજો પોઈન્ટ કે સમજો મારો ધંધો પાણી એકદમ મોટો ફેલાયેલો છે, મારે 50 વિકલ્પો છે, તો મને સમ્યક દર્શન થઈ શકે કે નહીં? થઈ શકે, પણ એકવાર થયા પછી પણ મારી આખી ગાડી ચાલુ જ રહે, ખ્યાલ આવે છે ને? ચક્રવર્તીની એવી જ ઈચ્છા થયા કરે કે મેં હું ચક્રવર્તી જ રહું એવું ક્યારેય ન બને, એને નિરંતર ઈચ્છા તો એવી હોય કે ક્યારે આ બધી જંજાળ મૂકીને હવે હું મુનિ દીક્ષા તરફ આગળ પ્રયાણ કરું. ખ્યાલ આવે છે? કેમ કે જેને અંદર આત્માની મહિમા આવી એને અંદર આત્માની પણ મહિમા રહે અને બહારના જંજાળોની પણ મહિમા રહે એવું ક્યારે ન બને. ખ્યાલ આવે છે ને? હવે આપણા જીવનમાં આપણે કેટલી કઈ જાતની જંજાળો છે એનો વિચાર આપણે જાતે જ કરી લઈએ. મારો પ્રશ્ન એ છે કે આ જંજાળોની વચમાં રહીને આપણને સમ્યક દર્શન થાય કે ન થાય. થઈ શકે, થવામાં કઈ જ વાંધો નથી, પણ એ જાતનો આપણો પુરુષાર્થ જોશે. જે આપણી જંજાળો છે ને બધી, એ જંજાળો કરતા પણ વિશેષ અધિક અંદર આત્માની મહિમા અંદરથી આવવી જોશે. આ સમજાય છે કે નહીં? આપણા જેટલા પણ કાર્યાદિ હોય અને જે પણ આપણે એન્ગેજમેન્ટ હોય એ બધા એન્ગેજમેન્ટ તરત છોડી દેવા એવો ક્યાંય ઉપદેશ નથી. અને પોતાના જીવનથી નિવૃત્તિ લેવી, કામ કરવું, તેમ કરવું એવો ક્યાંય ઉપદેશ નથી. ઉપદેશ તો એમ છે કે અંદર આત્માની રુચિ મહિમા સર્વથી અધિક આવવી જોઈએ. અને એટલી મહિમા આવે કે હું આ આત્મા છું એવો નિર્ણય થાય, એના પછી જીવને ઓટોમેટિકલી એવા ભાવો થશે કે આ બધામાં ક્યાં અટકવું, આ બધામાં ક્યાં અટકવું, એનાથી થોડા કટડાઉન થતા જાય. ખ્યાલ આવે છે? એ પછીની ભૂમિકા છે. હવે આપણે શું કરીએ? પહેલેથી જ કટડાઉન કરવા માંડ્યું કે મારે તો નિવૃત્તિ લેવી છે. નિવૃત્તિ લઈને શું કરશો? નિવૃત્તિમાં પછી બીજી પ્રવૃત્તિમાં જોડાઈ જવાય. ખ્યાલ આવે? એટલે જો એ નિવૃત્તિનો બી ના નથી. કહેવાનો મતલબ ખાલી સમજો કે અહીંયા મહિમા અંદર આત્માની આવવી એ સૌથી મોટું આપણું કર્તવ્ય છે. ખ્યાલ આવે? જો અહીંયા આપણે વાંચતા થશું કે જે જીવને હવે એવી અંદર આત્માની મહિમા આવી, હવે એવા જીવો જીસ પ્રકાર રાગ દ્વેષ ન હો ઉસ પ્રકાર બાહ્ય સાધન વ અંતરંગ વિચારો કો રાગ દ્વેષ કા નાશ કરતે હૈ. એ બાહ્ય સાધનોનો પણ નાશ કરે છે અને અંતરંગ વિચારોથી પણ રાગ દ્વેષનો જીવ નાશ કરતા જાય છે. ઇસ પ્રકાર કી સામગ્રી હોને પર ધ્યાન કી સિદ્ધિ હોતી હૈ. સામગ્રી એટલે ઇસ પ્રકાર કી સામગ્રી, સામગ્રી હોને પર એટલે આ પ્રકારની બહારની પરિસ્થિતિ થવાથી, પરિસ્થિતિ તો બહારની છે પણ ત્યાં જીવ પોતે અંદરથી એનાથી છૂટો પડી ગયો છે. જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે ને એ અંદરથી જ એનાથી છૂટા પડી ગયા છે. એમને અંદર રાગ દ્વેષ થતા જ નથી અને એમ થતા એમને ધ્યાન ઓટોમેટિકલી થાય છે, કરવું પડતું નથી. ખ્યાલ આવે છે ને? હવે પૂજ્ય ગુરુદેવશ્રીને આપણે અંતરંગ વિચારોનું અનુમાન પણ લગાવીએ તો એમને એવા ભાવ થતા હશે કે લાવો ગાડી લઈને ફરવા જાઓ, એવું થાય? એમને તો નિરંતર એવા ભાવ થાય ને કે બસ આ આત્મા ત્રિકાળી ધ્રુવ, આવો પરમાત્મા અંદર રહેલો છે. તો એવા જે અંદર ભાવ જે થાય છે બસ એ ભાવ જ ધ્યાન છે. ખ્યાલ આવે ને? જો આગળ વાંચો. ઇસ પ્રકાર કી સામગ્રી હોને પર ધ્યાન કી સિદ્ધિ હોતી હૈ ક્યોંકિ ઉપયોગ કી નિશ્ચલતા હી ધ્યાન હૈ. ઉપયોગ કી નિશ્ચલતા હી ધ્યાન હૈ ઓર રાગ દ્વેષ હોને પર દ્રવ્યો મેં ઉપયોગ ભ્રમેગા તો ધ્યાન કેસે હોગા. ખ્યાલ આવે? હવે જે જ્ઞાની ધર્માત્મા છે એમને એ અનંતાનુબંધી જાતના રાગ દ્વેષ જ નથી, તો એમનો એ જાતનો ત્યાં ઉપયોગ ભ્રમતો જ નથી, તો એમને ઓટોમેટિકલી ધ્યાન થાય છે. તથા પદાર્થો કા નિશ્ચય હુએ બિના. હવે જો આ આખું અલગ એંગલથી પાછું ઈ જ રિડ્યુસ કરે છે કે જો પદાર્થો કા નિશ્ચય હુએ બિના પદાર્થ ઇષ્ટ અનિષ્ટ ભાષિત હોંગે તો રાગ દ્વેષ કેસે દૂર હોય. જેને સર્વપ્રથમ આત્માની મહિમા જ નથી અને જેને અંદરથી આત્મા ઇષ્ટ ભાસ્યો જ નથી, જેને પર પદાર્થમાં જે રસ આવે છે તો એને રાગ દ્વેષ કેમ ન થાય? ખ્યાલ આવે? અને જો રાગ દ્વેષ થાય તો પછી એને ધ્યાન કેવી રીતના થાય? ઇટ ઇઝ ક્વાઇટ નેચરલ પ્રોસેસ. મને જ્યાં ઇન્ટરેસ્ટ આવે છે ત્યાં જ મારો ઉપયોગ જશે અને ઉપયોગ ત્યાં જશે તો એમાં રાગ દ્વેષ થયા વગર રહેશે નહીં. ઘણા લોકો એમ પ્રશ્ન પૂછે ને કે ભાઈ આપણે શું કરીએ, કંટાળો આવે છે, ઉપયોગ સ્થિર રહેતો નથી, આ શાસ્ત્ર અભ્યાસ કરવામાં ઉપયોગ રહેતો નથી, એમ ઘણા લોકો પ્રશ્ન પૂછે ને. હવે શું કરીએ? શું કરીએ? શું ઉપયોગને લગાવો, એ જ પુરુષાર્થ છે. એનો કોઈ શોર્ટકટ નથી કે ઉપયોગ રહેતો નથી તો ચલો કઈક દવા ખાઈ લઈએ કે કઈક ગોળી કરીએ કે ઉપયોગ આપણે રહે, એવું તો કઈ નથી ને. તો ઉપયોગને લગાવો, એક જ રસ્તો છે. કેમ કે ઉપયોગ આમાં લાગે, એમાં રુચિ આવે તો રાગ દ્વેષ ન થાય. હવે ઓટોમેટિકલી જો બાહ્ય પદાર્થમાં જ રુચિ આવે છે અને આમાં રુચિ જ નથી આવતી તો તો પહેલું પગથિયું જ ખોટું છે. તો પહેલા તો આમાં રુચિ ઉત્પન્ન કરો, આ સંસારમાં દુઃખ છે એવું પહેલા અંદરથી નિર્ણય કરો, એ તો પહેલું પગથિયું છે. જો આગળ વાંચો તો ઇષ્ટ અનિષ્ટ ભાષિત હોંગે તો રાગ દ્વેષ કેસે દૂર હોંગે, ઓર અપના જ્ઞાન પદાર્થો કો જાનને મેં લગાએ બિના નિશ્ચય કેસે હોગા. હવે જો આ જ્ઞાન એવું છે કે જ્ઞાન સૌપર પ્રકાશક છે, ખાલી જ્ઞાનથી જાણવાથી રાગ દ્વેષ થાય છે એવું નથી. એટલે જ્ઞાનને બધાથી સીમિત કરી દઉં અને હું આત્મામાં સ્થિર થઈ જાઉં, બીજું કઈ જાણું જ નહીં, એવો કોઈ પ્રોસેસ નથી. જે મેડિટેશન બધા બહાર કરે છે એ મેડિટેશનથી શું કરે કે મારે કઈ જાણવું જ નથી, બસ બ્રીધિંગ ઉપર હું ધ્યાન આપું, બાકી બધાથી કટ ઓફ થઈ જાઉં અને પછી બ્રીધિંગથી બી કટ ઓફ થઈ જાઉં, બસ જ્ઞાનને શૂન્ય કરી નાખું. આવું કરવાથી તો તીવ્ર જ્ઞાનાવરણીય કર્મો બંધાય. આપણે આપણા જ્ઞાનને જ અવરોધ કરવા માંગીએ છીએ, ખ્યાલ આવે. અથવા આપણે ઇવન યંગર જનરેશનમાં ખાસ પ્રોબ્લેમ છે કે ભાઈ તમને શું ગમે, મને તો સૂવું બહુ ગમે. મને આવા જવાબ મળે કે મને શું ગમે કે મને તો સૂવું બહુ ગમે. તો સૂઈને શું કરવા માંગો છો કે પોતાના જે જ્ઞાનને તમે હીન કરી દેવા માંગો છો, ખ્યાલ આવે ને. આવા વિચારથી તો તીવ્ર જ્ઞાનાવરણીય કર્મો બંધાય છે. આપણે સંગની પંચેન્દ્રિય મનુષ્ય થયા તો આપણે તો ઉપયોગ જ આપણો સૌથી વિકસિત થયો ને. અરે ઓલા કિરિયન જો સૂતા જ છે, ઓલી બિલાડી હોય, બિલાડી દિવસમાં 16 કલાક સૂવે, તો આપણે એના જેવા થવા માંગીએ છીએ, ખ્યાલ આવ્યો કે નહીં. એટલે પોતાના જ્ઞાનને ક્યારેક અવરોધ કરવાના ભાવ કરવા જ નહીં. જાણવાથી કઈ દોષ નથી, એ જાણીને એમાં જે રુચિ થાય છે એનાથી દોષ છે. કેમ કે રુચિ થઈને ત્યાં રાગ દ્વેષના ભાવ થયા વગર રહેતા નથી. ઇસલિયે જ્ઞાન કા વિસ્તાર કરકે, જો જ્ઞાની ધર્માત્મા શું કરે છે, જ્ઞાન કા વિસ્તાર કરકે જ્ઞાન કો પદાર્થ મેં લગા કર પદાર્થ કા યથાર્થ નિશ્ચય કરકે રાગ દ્વેષ કો મિટા કર કિસી એક પદાર્થ કા યથાર્થ ધ્યાન કરતે હુએ અન્ય સર્વ ચિંતવન કો રોક કર યહ જીવ ધ્યાનાવસ્થા કો પ્રાપ્ત હોતા હૈ. હજી આપણે જે આગળ શુક્લ ધ્યાનના ભેદોમાં જઈએ તો ત્યાં તો ઓલું છે ને, વિચારથી ઉપયોગથી ઉપયોગાંતર થાય છે. તમે થોડો સ્વાધ્યાય કરજો. એટલે શ્રેણીમાં પણ મુનિરાજ ઉપયોગથી ઉપયોગાંતર થાય છે, એમાં કઈ દોષ નથી. કેમ કે ત્યાં રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી તો નિર્વિકલ્પ અવસ્થા કન્ટિન્યુઅસ રહે છે, ખ્યાલ આવ્યો. આ અપેક્ષક કર્ણાન યોગની છે. દ્રવ્યાન યોગમાં તો એમ જ કહેવાશે કે ભાઈ પોતાના આત્મામાં લીન થઈ જાઓ, ઉપયોગને બીજે ક્યાંય નહીં ભ્રમાવો, બસ આત્મામાં ઉપયોગને લીન કરો, ખ્યાલ આવે છે. બેમાં થોડોક અપેક્ષા ભેદ છે. તો આ રીતે જે વિશેષ જ્ઞાની ધર્માત્માઓ મુનિરાજો છે એ કોઈ અન્ય પદાર્થને જાણતા પણ એમાં રાગ દ્વેષ ન કરતા અને એમાંથી પણ પોતાના આત્મામાં નિર્વિકલ્પ સ્વસંવેદનમાં ચાલ્યા જાય છે એને ધ્યાન કહેવાય છે. યહ ધ્યાન સાક્ષાત મોક્ષ માર્ગ હૈ. ઇસલિયે ભવ્ય જીવો કો ઉક્ત સામગ્રી મિલાની ચાહીએ. આ જે ધ્યાન જે કહ્યું તે સાક્ષાત એટલે એ જ સુખરૂપ અવસ્થા છે, એ જ અવસ્થામાં નિરંતર રહેવા યોગ્ય છે. માટે આવી અવસ્થાઓ દરેક જીવે, અહીંયા તો જ્ઞાની ધર્માત્માને કીધું, પણ દરેક જીવે આવી અવસ્થા પ્રગટ કરવા યોગ્ય છે. ચાલો અહીંયા સ્ટોપ કરી આગળની ગાથા આગળ લઈશું. હે જનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું. બોલો જીનવાણી માતા.